રાજાઓનું બીજું પુસ્તક અધ્યાય 9. એલિશા પ્રબોધકે પ્રબોધકોના દીકરાઓમાંના એકને બોલાવ્યો અને તેને કહ્યું, તારી કમર બાંધ, તારા હાથમાં તેલની આશીષી લે અને રામોથ ગિલ્યાદ જા. તું ત્યાં જઈને નિમશીના દીકરા યહોશાફાટના દીકરા યેહુને શોધી કાઢજે. ઘરમાં જઈને તેને તેના ભાઈઓ મધ્યેથી ઉઠાડીને અંદરની ઓરડીમાં લઈ જજે. પછી આ તેલની શીશીનું તેલ તેના માથા પર રેડજે અને કહેજે કે યહોવા એવું કહે છે કે મેં તને ઇઝરાયેલના રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. પછી દરવાજો ખોલીને તરત નાસી આવજે, વિલંબ કરીશ નહીં. તેથી તે જુવાન, એટલે જુવાન પ્રબોધક રામોથ ગિલ્યાદ ગયો. જ્યારે તે ત્યાં આવ્યો ત્યારે સૈન્યના સરદારો બેઠેલા હતા. તે જુવાન પ્રબોધકે કહ્યું, હે સરદાર, હું તમારે માટે સંદેશ લાવ્યો છું. યેહુએ પૂછ્યું, અમારા બધામાંથી કોને માટે? જુવાન પ્રબોધકે કહ્યું, હે સરદાર, તારા માટે. પછી યેહુ ઉઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડીને તેને કહ્યું, ઇઝરાયેલના યહોવા એવું કહે છે કે મેં તને યહોવાના લોકો એટલે ઇઝરાયેલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. તું તારા માલિક આહાબના કુટુંબનાને મારશે કે જેથી હું મારા સેવક પ્રબોધકોના રક્તનો બદલો અને યહોવાના બધા સેવકોના રક્તનો બદલો ઇઝબેલ પર વાળું, કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે. આહાબના દરેક નર બાળકને તથા જે બંદીવાન હોય તેને તેમજ સ્વતંત્ર હોય તેને હું નાબૂદ કરીશ. આહાબના કુટુંબને હું નબાટના દીકરા યરોબામના કુટુંબની માફક અને અહિયાના દીકરા બાશાના કુટુંબની માફક કરી નાખીશ. ઇઝબેલને ઇઝરાયેલમાં કૂતરા ખાશે, તેને દફનાવનાર કોઈ હશે નહીં. પછી તે બાણું ઉઘાડીને ઉતાવળે જતો રહ્યો. ત્યાર પછી યેહુ તેના માલિકના ચાકરોની પાસે બહાર આવ્યો. એકે તેને પૂછ્યું, બધું શેમ કુશળ છે? આ પાગલ માણસ શા માટે તારી પાસે આવ્યો હતો? યેહુએ તેઓને જવાબ આપ્યો, તે માણસને તમે ઓળખો છો અને તેણે શી વાતો કરી તે તમે જાણો છો? તેઓએ કહ્યું, ના, અમે નથી જાણતા, તું અમને કહે. ત્યારે યેહુએ કહ્યું, તેણે મને આમ કહ્યું. તેણે એ પણ કહ્યું, યહોવા એમ કહે છે કે મેં તને ઇઝરાયેલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. ત્યારે તે દરેકે તરત જ પોતાના વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહુના પગ નીચે મૂક્યા. તેઓએ રણશીંગડું વગાડીને કહ્યું, યેહુ રાજા છે. આ રીતે નિમશીના દીકરા યહોશાફાટના દીકરા યેહુએ યોરામ સામે બળવો કર્યો. હવે યોરામ અને સર્વ ઇઝરાયેલ અરામના રાજા હઝાયેલના કારણથી રામોથ ગિલ્યાદનો બચાવ કરતા હતા. પણ યોરામ રાજા તો અરામના રાજા હઝાયેલ સામે યુદ્ધ કરતો હતો. ત્યારે અરામીઓએ જે ઘા કર્યા હતા તેથી સાજો થવા માટે ઇઝરાયેલ પાછો આવ્યો હતો. યેહુએ યોરામના ચાકરોને કહ્યું, જો તમારું મન એવું હોય તો ઇઝરાયેલમાં ખબર આપવા જવા માટે કોઈને નાસીને નગરમાંથી બહાર જવા દેશો નહીં. માટે યેહુ પોતાના રથમાં બેસીને ઇઝરાયેલ જવા નીકળ્યો, કેમ કે યોરામ ત્યાં આરામ કરતો હતો. હવે યહુદિયાનો રાજા અહાઝિયા યોરામને જોવા માટે ત્યાં આવ્યો હતો. ઇઝરાયેલના બુરજ પર ચોકીદાર ઊભો હતો. તેણે ઘણે દૂરથી યેહુની ટોળીને આવતી જોઈને કહ્યું, હું માણસોના ટોળાને આવતું જોઉં છું. યોરામે કહ્યું, એક ઘોડેસવારને તેઓને મળવા મોકલ અને તે પૂછે છે કે શું તમને સલાહ શાંતિ છે. તેથી ઘોડેસવાર યેહુને મળ્યો અને કહ્યું, રાજા એમ પૂછે છે કે શું તમને સલાહ શાંતિ છે? માટે યેહુએ કહ્યું, તારે શાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ. ત્યારે ચોકીદારે રાજાને કહ્યું કે સંદેશાવાહક તેઓને મળવા ગયો તો ખરો, પણ તે પાછો આવ્યો નથી. પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો. તેણે ત્યાં આવીને તેઓને કહ્યું, રાજા એમ પૂછાવે છે કે શું સલાહ શાંતિ છે? યેહુએ કહ્યું, તારે શાંતિનું શું કામ છે? તું પાછો વળીને મારી પાછળ આવ. ફરીથી ચોકીદારે ખબર આપી, તે પણ તેઓને મળ્યો, પણ તે પાછો આવતો નથી. તેની રથની સવારીની પદ્ધતિ તો નિમશીના દીકરા યેહુની સવારી જેવી લાગે છે, કેમ કે તે ઝડપી સવારી કરી રહ્યો છે. યોરામે કહ્યું, મારો રથ તૈયાર કરો. તેઓએ તેનો રથ તૈયાર કર્યો. ઇઝરાયેલનો રાજા યોરામ અને યહૂદિયાનો રાજા અહાઝિયા પોતપોતાના રથમાં યેહુને મળવા ગયા. તેઓને નાબોથ ઇઝરાયેલીની ખડકી આગળ મળ્યો. યોરામે યેહુને જોતા જ કહ્યું, યેહુ, શું સલાહ શાંતિ છે? તેણે કહ્યું, જ્યાં સુધી તારી માતા ઇઝબેલ વ્યભિચાર તથા તંત્રમંત્ર કર્યા કરતી હોય ત્યાં સુધી શાની શાંતિ હોય? તેથી યોરામ તેનો રથ ફેરવીને પાછો વળીને નાઠો અને અહાઝિયાને કહ્યું, વિશ્વાસઘાત છે અહાઝિયા. પછી યેહુએ પોતાના પૂરેપૂરા બળથી ધનુષ્ય ખેંચીને યોરામના ખભા વચ્ચે તીર માર્યું અને તે તીર તેના હૃદયને વિંધીને પાર નીકળી ગયું અને તે રથમાં ઢળી પડ્યો. પછી યેહુએ પોતાના સરદાર બિદકારને કહ્યું, તેને ઉઠાવીને નાબોથ ઇઝરાયેલીના ખેતરમાં નાખી દે. જ્યારે તું અને હું બંને સાથે તેના પિતા આહાબની પાછળ સવારી કરીને આવતા હતા ત્યારે યહોવાએ તેની વિરુદ્ધ આ ભવિષ્યવાણી કરી હતી તે યાદ કર. યહોવા કહે છે, ખરેખર ગઈકાલે મેં નાબોથનું અને તેના દીકરાઓનું રક્ત જોયું છે. યહોવા કહે છે કે આજ ખેતરમાં હું તારી પાસેથી બદલો લઈશ. હવે ચાલો યહોવાના વચન પ્રમાણે તેને ઉઠાવી લઈને તે ખેતરમાં નાખી દો. યહૂદિયાનો રાજા અહાઝિયા આ જોઈને બેથ હાગ્ગાનને માર્ગે નાસી ગયો, પણ યેહુએ તેની પાછળ પડીને તેને કહ્યું, તેને પણ રથમાં મારી નાખો. તેઓએ તેને યિબલામ પાસેના ગુરના ઘાટ આગળ તેને મારીને ઘાયલ કર્યો. અહાઝિયા મગીદોમાં નાસી ગયો અને ત્યાં મરણ પામ્યો. તેના ચાકરો તેના શબને રથમાં યરૂશાલેમ લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે તેની કબરમાં દફનાવ્યો. આહાબના દીકરા યોરામના શાસનકાળના 11મા વર્ષે અહાઝિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. યેહુ ઇઝરાયેલ આવ્યો. ઇઝબેલે એ સાંભળ્યું ત્યારે તેણે પોતાની આંખોમાં કાજળ લગાવ્યું તથા માથું ઓળીને બારીમાંથી નજર કરી. જેવો યેહુ દરવાજામાં પ્રવેશ્યો કે ઇઝબેલે તેને કહ્યું, હે પોતાના માલિકનું ખૂન કરનાર, ઝિમરી તું શાંતિમાં આવ્યો છે? યેહુએ બારી તરફ ઊંચું જોઈને કહ્યું, મારા પક્ષમાં કોણ છે? કોણ? ત્યારે બે ત્રણ ખોજાઓએ બહાર જોયું. યેહુએ કહ્યું, તેને નીચે ફેંકી દો. તેથી તેઓએ ઇઝબેલને નીચે ફેંકી દીધી. તેના રક્તના છાંટા દિવાલ પર તથા ઘોડાઓ પર પડ્યા અને યેહુએ તેને પગ નીચે કચડી નાખી. પછી યેહુએ મહેલમાં જઈને ખાધું અને પીધું. પછી તેણે કહ્યું, હવે આ શાપી સ્ત્રીને સંભાળીને દફનાવો, કેમ કે તે રાજાની દીકરી છે. તેઓ તેને દફનાવવા ગયા, પણ તેની ખોપરી, પગ તથા હથેળીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહીં. માટે તેઓએ પાછા આવીને યેહુને ખબર આપી. તેણે કહ્યું, યહોવાએ પોતાના સેવક તિશબી એલિયા દ્વારા જે વચન કહ્યું હતું તે આ છે કે ઇઝરાયેલની ભૂમિમાં કૂતરાઓ ઇઝબેલનું માંસ ખાશે અને ઇઝબેલનો મૃતદેહ ઇઝરાયેલ ભૂમિના ખેતરોમાં ખાતરરૂપ થશે, જેથી કોઈ એવું નહીં કહે કે આ ઇઝબેલ છે.